અમેરિકાની ફોન સભામાં સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિન દાદાના આશીર્વાદ. તારીખ 2 જુલાઈ 2020 ના રોજ સદગુરુ સંત પરમપૂજ્ય અશ્વિન દાદાએ અમેરિકાની એકાદશીની ફોન સભામાં જ્ઞાનને જીવન બનાવવામાં બળ પૂરે તેવા અદ્ભુત માર્ગદર્શન સાથે આશીર્વાદ પાઠવ્યા. આપણે તે ધ્યાનથી સાંભળીએ અને તે પ્રમાણે જીવવા સંકલ્પ કરીએ તે ભાવના સાથે અત્રે સમાવ્યા છે.
સહજાનંદ સ્વામી મહારાજની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. મુક્ત અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુરુ હરિસંત ભગવંત સાહેબજી મહારાજની જય. સાહેબજી મહારાજના વાલા સર્વે સંતો સર્વે અક્ષર મુક્તોની જય જય જય. ધન્યવાદ તમે આવી રીતે દર એકાદશીએ ભેગા થઈ અને સત્સંગ સભા કરો છો. સંતોને એમાં નિમંત્રીને એમના સત્સંગનો લાભ લો છો અને એ રીતે એકબીજાના દર્શન કરો છો, એકબીજાની સાથે જોડાયેલા રહો છો. એવી મંગલ પ્રાર્થના કે એવી જ રીતે આપણે ભગવાનના સંત અને ભગવાન સાથે જોડાયેલા રહીએ. ગુરુ પૂર્ણિમા આવે છે. જે ભગવાન આપણને મનુષ્ય શરીરમાં જસુભાઈ સાહેબ સાહેબ દાદાના સ્વરૂપે વિચરતા મળ્યા છે તેની આપણને પ્રાપ્તિ થઈ. સાહેબ દાદાની આજ્ઞા, મધ્યનું બોલ્યા, શ્રીહરિનું પદ શીખવાનું, મધ્યનું 13 વચનામૃત શીખવાનું અને નિયમ ચેષ્ટામાં વંદુના પદની સાથે મહારાજની મૂર્તિનું ચિંતવન કરવાનું, એ સ્વાધ્યાય આપણે છેલ્લા 3 મહિનાથી શરૂ કર્યો છે અને બધા ભક્તો એની સાથે જોડાઈને એકાકાર થયા છે. એ બહુ આનંદની બાબત છે. એકાદશીનું વ્રત મોટા પુરુષની આજ્ઞાથી, મોટા પુરુષના વચને જે કંઈ પણ કરીએ આપણે, એ તપ, ત્યાગ, વૈરાગ, દાન, પુણ્ય બધું એના ફળના દેનારા દાતા મારા ગુરુ છે, મારા પ્રભુ છે, એ નિષ્ઠા પાકી થવી જરૂરી છે. કેટલાક નિર્જળા ઉપવાસ કરે છે, કેટલાક નકોરડા ઉપવાસ કરે છે, કેટલાક ફરાળી ઉપવાસ કરે છે અને સંતો એમ કહે છે કે 10 ઇન્દ્રિય અને 11મું મન એને પ્રભુમાં જોડવું એનું નામ એકાદશી. વર્ષોથી આપણે સત્સંગમાં સ્વાધ્યાય કરતા રહ્યા છીએ, ખાઈએ છીએ, પીએ છીએ, પહેરીએ છીએ, ઓઢીએ છીએ, હરીએ છીએ, ફરીએ છીએ, નાચીએ છીએ, કૂદીએ છીએ અને વેપાર ને વ્યવહારમાં રચ્યા પચ્યા રહીએ છીએ. ત્યારે આપણી ઋષિ સંસ્કૃતિએ આપણને 15 દાડે એક દિવસ એવો આપ્યો કે આ ચારેય બાજુ ફેલાયેલી તમારી વૃત્તિઓને તમે પાછી સંકેલો, અંતર સન્મુખ થાવ, હૃદયમાં જ્યાં પ્રભુ બિરાજમાન છે તેની ભક્તિ કરો, તેનો પ્રકાશ પ્રગટાવો, એનું બળ અને તેજ વધારો અને એના માટે તપ કરો. તેજ વધારવા માટેનું તપ તેને વ્રત કહેવામાં આવે છે. અને વ્રત લીધું એટલે વીર વ્રતધારી બનીએ. એક વખત વ્રત લઈ જુઓ પછી ખબર પડે કે કેટલી કસોટીઓ આવે છે. અત્યારે આ બેન દીકરીઓ બધી ગોળ્યોના વ્રત કરે છે. હું નાનો હતો, મારાથી 2 વર્ષ મોટા બેન હતા, એને ગોળ્યોનું વ્રત કરેલું. તે અમે બધા તો દાળ ભાત શાક રોટલી ઘરમાં જે કંઈ હોય તે ખાઈએ અને બેને નવું નવું વ્રત લીધું તો વારે વારે મમ્મીને પૂછે કે મમ્મી આ ખવાય, મમ્મી આ ખવાય. અને એ ખવાય ખવાયનું મન ઘંટી ચાલુ રહે એટલે પછી કાજુ, બદામ, અખરોટ, અંજીર એ બધો સામાન લાવી આપ્યો કે આ ખાવ, ખવ 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 કરો છો તો એનું નામ પડી ગયું ખાવું. કાજુ હોય, બદામ હોય, અંજીર હોય, પિસ્તા હોય, ખારેક હોય, એને આપણે શું કહીએ છીએ? ખાવું. તે દાળ ભાત શાક રોટલીને બદલે ખાવાનું મન થાય તો આ ખાવ, પણ ખાધા વગર તો રહેવાય નહીં. એ વૃત્તિમાંથી તપશ્ચર્યામાં જવું હોય તો મનનો સંયમ કેળવવો પડે છે. અને સાલું થાય બી એવું, ઘરમાં પરીક્ષા, જે દિવસે આપણે વ્રત રાખ્યું હોય તે દાડે જ કશુંક સારું સારું જમવાનું બનાવે, અને ત્યારે આપણને એમ થાય કે અમારે વ્રત, ત્યારે જ તમે આવું કહો. એટલે આપણું મન ક્યાં છે? ભગવાનમાં છે, ગુરુની સ્મૃતિમાં છે, કે ખાવાની વાનગીમાં છે? એ જ્યારે અંતર્મુખી બનીને તપાસ કરીએ ત્યારે આપણને ખબર પડે કે આપણું મન ક્યાં છે, અને જ્યાં તમારું મન છે ત્યાં તમે છો. અને એટલે સંતોએ કહ્યું કે જેને મન જીત્યું તેને જગત જીત્યું. તો આ એકાદશીનું વ્રત છે તે મનને કાબૂમાં રાખવાનું, મનને જીતવાનું, મનમુખી મટવાનું અને ગુરુમુખી બનવાનું પર્વ છે. અને એ આનંદપૂર્વક ઉજવીએ. અને એના માટે સ્વામિનારાયણ ભગવાને વચનામૃતમાં એક શબ્દ પ્રયોગ કર્યો છે કે આ ઉપવાસ એ ઢોર લાંગણ જેવો ઉપવાસ ના થવો જોઈએ. અમેરિકા અને કેનેડા દેશમાં વસનારા લોકો, તમને ઢોર લાંગણ શું તે ખબર નહીં હોય. આપણા ઘરે ગાય કે ભેંસ હોય જે આપણને દૂધ આપે છે, એને આપણે ખીલે બાંધી રાખીએ છીએ, અને આપણે નીરીએ ખાવાનું ખોરાક એનો, ત્યારે એ ખાય છે, અને આપણે પાણી ભરીને મૂકીએ ત્યારે એ પાણી પીવે છે. એની સ્વતંત્રતા નથી, કારણ કે એને તમે ખીલે સાંકળથી દોરડીથી બાંધી રાખ્યું છે. એમ કોઈ વ્યક્તિને આપણે પરાણે ઉપવાસ કરાવીએ બાંધી રાખીને, ન ખાવાનું આપીએ, ન પીવાનું આપીએ, અને એ જે ઉપવાસ કરે એના મનનો જે તરફડાટ, એના પેટનો જે તરફડાટ, એ ઢોર લાંગણ જેવું કહેવાય. અને એ પ્રકારના ઉપવાસનું કશું ફળ મળે નહીં. ભરી ભાદરી વાનગીઓ આપણી સામે પડી હોય પણ એને અડકવાનું, લેવાનું કે ખાવાનું મન ના થાય, એવો જ્યારે મનનો સંયમ આપણે કેળવીએ તો એ સાચું તપ કર્યું કહેવાય. અને એવું તપ જે કરે એનું આત્મબળ વધે, એના હૈયામાં રહેલો પ્રભુનો પ્રકાશ વધે, તો નાની નાની બાબતો તરફ જે આપણે ખેંચાઈ જઈએ છીએ, હઠમાન ને ઈર્ષાના ભાવમાં આપણે જે પડી જઈએ છીએ, અને મારો બ્રહ્મપણાનો, આત્માપણાનો આનંદ આપણે જે ગુમાવી દઈએ છીએ, એના પુનઃ પ્રાપ્ત કરવા માટેનું આ શિક્ષણ છે. એ શિક્ષણ એટલે એકાદશી. અને સ્વામિનારાયણ ભગવાને તો કહ્યું કે અમારા સંતો અને ભક્તોને તો રોજ એકાદશી છે. જગતમાં રચ્યા પચ્યા જીવોને 15 દિવસ એક વખત પાછા વળવાનું કહ્યું છે, પણ જે ભગવાનના આશ્રિત છે, ભગવાનના ભક્ત છે, ગુરુના પિતરી પાત્ર બનવાનો, જેમના હૈયામાં ઉમંગ છે, હોંશ છે, એને તો રોજ એકાદશી છે. એટલે રોજ ભૂખ્યા નહીં રહેવાનું, રોજ મનનું તપ કરવાનું, મનને પાછું વાળવાનું, મનનું તપ કરવાનું. અને વચનામૃત ગઢડા પ્રથમના પહેલા વચનામૃતમાં જ સ્વામિનારાયણ ભગવાને આ વાત કરી દીધી છે કે જેની મનની વૃત્તિ અખંડ ભગવાનમાં જોડાયેલી રહે છે એનાથી અધિક કોઈ મોટી પ્રાપ્તિ નથી. આખરે તો આપણે આ બધું કર્યા પછીથી એ પ્રાપ્તિ તરફ આગળ વધવાનું છે. એના અલગ અલગ પગથિયા છે, એની અલગ અલગ રીત છે, આપણી પોતાની પણ અલગ અલગ સ્વભાવ પ્રકૃતિ છે. કોઈને ઉપવાસ કરવો ના ફાવે તો એ ના કરે એટલે એને પુણ્ય નથી મળવાનું, એવું નથી. એનું મન ક્યાં રહ્યું યોગી બાપા કહેતા. બહુ સુંદર અમને શિક્ષણ યોગી બાપાએ આપ્યું, જે શિક્ષણ ગુરુહરિ સાહેબ દાદાએ પાકું કરાવ્યું. આપણે એકાદશીનો ઉપવાસ કર્યો હોય અને આપણામાંનો જ કોક એ એકાદશીને દિવસે જમતો હોય, ત્યારે આપણને એવો વિચાર આવે કે લ્યો આ ભગવાનના ભગત છે, કહેવાય છે તો ભગત, અને એકાદશીનો ઉપવાસ તો કરતા નથી. એવો વિચાર જેને આવ્યો, એને જે એકાદશીનો ઉપવાસ કર્યો છે, તેનું પુણ્ય બળીને ખાક થઈ જાય છે. અને શરીરની પ્રકૃતિને કારણે થઈને એકાદશીને દિવસે પણ જે થોડો ઘણો પણ ખોરાક લે છે, એના માટે આપણે આપણા મનમાં દિવ્ય ભાવ લાવવો હોય તો આપણે એવો મહિમાનો વિચાર કરી શકીએ કે આજે બધાએ ઉપવાસ કર્યો છે તો એનામાં રહીને આજે ઠાકોરજી પ્રસાદ ગ્રહણ કરી રહ્યા છે, તો એ મહિમા સમજ્યા અને એ દિવ્ય ભાવ રાખ્યો કહેવાય. પણ મોટે ભાગે જે પોતે તપશ્ચર્યા કરતો હોય છે, જે સત્વગુણી હોય છે, એને જે તપ કરતો નથી એનો બહુ જ અવગુણ આવે છે, એનો બહુ જ અભાવ લે છે, અને એને કારણે થઈને પોતે કરેલા તપનું પુણ્યને એ પામી શકતો નથી. એટલે આપણે આપણા પોતા પૂરતી નિસ્બત રાખીને આ વ્રત અને તપ કરવું જોઈએ. બીજો કરે છે કે નથી કરતો? આપણા સત્સંગી ઘરોમાં ઘણી માતાઓ પોતાના સંતાનોને પરાણે એકાદશી કરાવે છે. આજે એકાદશી છે, આજે કશું ખાવા નહીં મળે, ને ખાવા મળે તો કેવું મળે? પછી તળેલું અને ફ્રીઝમાં રાખી મૂકેલું, તે કાઢી કાઢીને ખવડાવે. એના કરતાં સાદું ભોજન, સાત્વિક ભોજન પ્રેમથી ઠાકોરજીને ધરાવીને જો જમીએ તો એ એકાદશીથી પણ અધિક છે. એનો અર્થ હું વ્રત નહીં કરવાનો, ઉપવાસ નહીં કરવાનો એમ કહેતો નથી. પણ ગઈકાલનો જ દાખલો, પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજે એમના સેવકોને એમ કહ્યું કે બધા સંતોને અને બધા મંદિરના કોઠારીઓને સૂચના આપો કે અત્યારે આ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે કોઈએ નિર્જળા ઉપવાસ કરવો નહીં. બાકી મહંત સ્વામીની પ્રકૃતિ પ્રમાણે તો કોઈ નિર્જળા ઉપવાસ કરે તો મહંત સ્વામી મહારાજ અત્યંત રાજીપો બતાડે. અરે અમે જોયું છે, હવે આ નિર્જળા ઉપવાસની જેને ગ્રંથિ પડી ગઈ હોય એ પણ એવું વિચાર કરે કે લ્યો આ મહંત સ્વામીએ તો પાણી પીવાની છુટ્ટી આપી, પણ મહંત સ્વામીએ વૈજ્ઞાનિક કારણથી છુટ્ટી આપી. એમને એમ કહ્યું કે આ કોરોનાની મહામારી છે અને આપણે નિર્જળા ઉપવાસ કરીએ તો આપણું શરીર ડિહાઈડ્રેટ થાય અને ડિહાઈડ્રેટ બોડીમાં જંતુઓનો હુમલો થવાની શક્યતાઓ વધી જાય, માટે પ્રવાહી પીજો. મહંત સ્વામી મહારાજને તો મેં જોયા છે દાદર મંદિરમાં સંતોની સાથે રહેતા યોગી બાપાની નિશ્રામાં, એટલું બધું તપશ્ચર્યા ભર્યું એમનું જીવન. અને આજે પણ તમે એમના શરીરની છટા જુઓ તો એ જ એમનું તપ, એ જ એમના મોઢા ઉપરનું તેજ. પણ એ વ્યક્તિ હવે કોના વચને તમે શું કરો છો એ બહુ મહત્વનું છે, અગત્યનું છે. શાસ્ત્રોમાં શું લખ્યું છે, લોકો શું કહે છે, આજુબાજુવાળા આડોશી પાડોશી તે લોકો શું કરે છે, એના ઉપર વિશેષ ધ્યાન રાખનારા લોકોને ગુરુ શું કહે છે, પ્રભુ શેમાં રાજી છે, એવું ધ્યાન કેન્દ્રિત કરવું એ પણ મનનું તપ છે. મોટે ભાગે સંસાર વ્યવહારમાં સારા દેખાવાનો આપણે પ્રયત્ન કરીએ છીએ, પણ ખરેખર અંદરથી આપણે કેટલા સારા થયા એની અંતર તપાસ આપણે કરીએ છીએ. અને અંતર તપાસ કરવાનો દિવસ એટલે એકાદશીનો દિવસ. તે દિવસે ઇન્દ્રિયોને લાલ લડાવવાના ઓછા કરીને એ મારી ઇન્દ્રિયો પ્રભુના કામમાં, પ્રભુની સેવામાં કેટલી જોડે, કેટલી વપરાય, એટલું પુણ્ય કમાયા એનો હિસાબ કરવાનો દિવસ. સ્વામિનારાયણ ભગવાને વણિકના નામાનું એક વચનામૃત લખ્યું છે કે વણિક જેમ વેપાર કરે પછી સાંજ પડે હિસાબ મૂકે કે આટલી આવક થઈ, આટલો ખર્ચો થયો, દિવસ આખરે આપણને શું મળ્યું, એમ આ એકાદશીને પણ આપણે એમ વિચાર કરીએ કે બે અઠવાડિયા એટલે 14 દિવસ આપણે સંસાર, વ્યવહાર, વેપાર, નોકરી, ધંધો, કુટુંબ, પરિવાર તે બધાની જફામાં ક્યાં સમય કેટલો ગયો એનું કંઈ ધ્યાન જ રહ્યું નથી. તો ચાલો આજે વિચાર કરીએ કે આપણે કેટલા પ્રભુના થઈને જીવ્યા, જેને માટે શબ્દ છે પ્રભુ પ્રીત્યર્થે, ભગવાન રાજી થાય. અને પ્રભુ પ્રીત્યર્થે શું છે એ આપણે નક્કી ના કરી શકતા હોય તો ગુરુની આજ્ઞા શું છે એ ઉપર વિચાર કરીએ. તો ગુરુએ જે આજ્ઞા આપણને કરી છે એ આજ્ઞા એટલા માટે કરી છે કે પ્રભુને ગમે એવું આપણું જીવન બને. હવે ગુરુ એમ કહેતા હોય કે પાણી પીધા વગર ઉપવાસ કરો તો પાણી પીધા વગર કરવાનો, અને ગુરુ એમ કહેતા હોય કે પાણી પીને ઉપવાસ કરો તો પાણી પીને કરવાનો. ઉપવાસથી કલ્યાણ નથી, કલ્યાણ આજ્ઞા પાલનથી છે. એટલે સ્વામિનારાયણ ભગવાને એ પણ વચનામૃતમાં લખી દીધું કે કોટી વ્રત કરો, કોટી તપ કરો, કોટી દાન કરો, કોટી યજ્ઞ કરો, પણ મારી ઓળખાણ થતી નથી, મારી પ્રાપ્તિ થતી નથી. એ તો એવા કોઈ ભગવત સ્વરૂપ સંતની સાથે તમે જોડાઓ અને એના વચને તમે જીવવાનું શરૂ કરો ત્યારે પ્રભુની ધીરે 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 ઓળખાણ થતી જાય છે. અને એ ઓળખાણ માટે પહેલા ગુરુની ઓળખાણ કરવી પડે કે ગુરુ કોણ છે, ગુરુ શું છે, એની શું શક્તિ છે, એની શું સામર્થ્ય છે. અને એટલે સંતોએ પણ ગાયું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદિયો દેખાય. ભગવાન શું છે એ તો મને ખબર જ નહોતી, ભગવાન ક્યાં છે તે મને ખબર નથી. નાનપણથી લોકોની વાતો સાંભળી, માતા પિતાની વાત સાંભળી અને અધર આકાશમાં ઉપર ભગવાન લટકીને રહ્યા છે એવી એક કલ્પનાથી આખી જિંદગી જીવી ગયા. એટલે ગુરુ નાનકે કીધું કે ગુરુ અને ગોવિંદ, ભગવાન અને સંત બંને ભેગા ઉભા રહ્યા હોય અને હું સામો જઉં કે એ મને દર્શન દે તો હું કોને પહેલો પગે લાગુ, તો હું પહેલો ગુરુદેવને પગે લાગુ. કારણ કે એ ગુરુએ મને ઓળખાયા કે જો આ પ્રભુ છે, ભગવાનનું પરમ અને દિવ્ય શક્તિનું ધારણા તત્વ છે જેને આપણે ભગવાન કહીએ છીએ, જેના અનેક અવતારો થઈ ગયા અને અનેક નામથી આપણે એમને જપીએ છીએ. પણ એની સાથે આપણો સંબંધ જોડનારા અને એની યોગ્ય ઓળખાણ કરાવનારા એ તો મારા ગુરુ છે, અને ગુરુ પણ પ્રગટ હોવા જોઈએ. એની સાથે હું મળી શકું, વાતચીત કરી શકું, એ મારી વાત સાંભળી શકે, સમજી શકે અને એ મારા પ્રશ્નોના જવાબ અને મારા મનની મૂંઝવણોનો ઉકેલ આપી શકે એવો જે સંવાદ, એને ગુરુ ગીતા કહેવામાં આવી. ગીતા એ કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ છે અને બંને મનુષ્યાકૃતિમાં છે. શ્રી કૃષ્ણ તો પરમ પરમાત્માનું સ્વરૂપ છે, પરમેશ્વર છે, પુરુષોત્તમ છે, પણ અર્જુનની માફક માણસ જેવા માણસ થઈને અર્જુનની સાથે સંવાદ કરે છે અને અર્જુનના પ્રશ્નોનું સમાધાન કરે છે. અર્જુનના મનમાં જે ખોટી અણસમજણ અને પોતે મનથી માનેલા ધર્મો અને સત્ય અસત્યની જે વ્યાખ્યાઓ તે બધી ભગવાન ખોટી કરીને સમજાવે છે અને સાચી વ્યાખ્યાનો એકડો માંડી આપે છે. આ ગુરુનો મહાત્મ્ય છે. એવી ગુરુ પૂર્ણિમા આવી રહી છે. આ કોરોનાને કારણે આપણે મોટી સંખ્યામાં એક ઠેકાણે ભેગા થઈને ગુરુ પૂજન, પાદુકા પૂજન, ગુરુ ભેટ અર્પણ કરી શકવાના નથી, તો આ વર્ચ્યુઅલ માધ્યમથી, ટેલિફોનના માધ્યમથી અરસપરસ ભક્તો સાથે જોડાય, સંતો સાથે જોડાય, એનામાં રહેલા ગુરુના પરમ ભાવની સાથે જોડાય, પ્રભુના ભાવ સાથે જોડાવાની ભક્તિ અદા કરીએ, એ ગુરુ પૂજન છે. મને યાદ છે સ્વામિનારાયણ મહામંત્રની દ્વિશતાબ્દીનું વર્ષ આવ્યું 2000માં. તે વર્ષે સાહેબ દાદાએ આપણને સૌને મંત્ર લેખનનો સૌથી પહેલો સ્વાધ્યાય આપ્યો. અને એ વર્ષે જે ગુરુ પૂર્ણિમા આવી ત્યારે સાહેબ દાદાએ આપણને એક સૂત્ર આપ્યું કે મંત્ર લેખન એ જ ગુરુ પૂજન. એટલે કોનો મંત્ર? સ્વામિનારાયણ ભગવાનનો મંત્ર. અને કોની આજ્ઞા? ગુરુની આજ્ઞા. ગુરુની આજ્ઞાથી એક પાનું મંત્ર લેખન લખીએ એ બહુ મોટું તપ થઈ ગયું, આજ્ઞાનું પાલન થઈ ગયું. તમે મારા કપાળમાં ચાંદલો કરશો, મારા પગના અંગૂઠા ઉપર ચંદન ચરશો, 200-500નું કવર મારા પગમાં મૂકશો કે ઠાકોરજીના ગલ્લામાં ધરશો, એના કરતા વિશેષ મારી આજ્ઞાનું પાલન કરીને સ્વામિનારાયણ મંત્રનું રટન કરશો તો હું વિશેષ રાજી છું, એમ સાહેબ દાદા આપણને સૌને સમજાવવા માંગતા હતા. અને ત્યારથી અત્યારે 20 વર્ષ થયા, ત્યારથી આપણા ભક્તોને મંત્ર લેખનની એક બહુ સરસ સ્વાધ્યાય યજ્ઞ થઈ ગયો છે. આજની તારીખે સાહેબ દાદા પોતે મંત્ર લેખન કરે છે સવાર સાંજ, અને સેંકડોની સંખ્યામાં મંત્ર પોથીઓ લખાઈ લખાઈને બધા અહીંયા મંદિરે જ્યારે આવે ત્યારે ધરી જાય છે ભગવાનના ચરણોમાં કે આ મારી ભક્તિ, આ અમારો ભક્તિ યજ્ઞ, આ અમારી આજ્ઞા પાલનનું ફળ. અને સાહેબ દાદાએ, શાંતિ દાદાએ રાજી થઈને નૂતન મંદિરની મૂર્તિઓની જે પીઠિકા બનાવી, જેની પર મૂર્તિઓનું સ્થાપન થયું, એ પીઠિકામાં દેશ વિદેશના ભક્તોએ લખેલા મંત્ર પોથીઓને એની અંદર પાયામાં ડાબી અને એની પર ભગવાનને વિરાજમાન કર્યા. બધા ભક્તોનો, નાના મોટા, દેશ વિદેશ, દીકરા દીકરીઓ, નાના નાના બાળકો કે વૃદ્ધો, જેને યથાશક્તિ ભક્તિ અદા કરી અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણનો જાપ કર્યો, એ જાપ સાહેબ દાદાએ પ્રભુના શ્રી ચરણોમાં અર્પણ કર્યો, કાયમ માટે એ મંત્ર પોથીઓની પ્રભુના ચરણારવિંદમાં સ્થાપના કરી દીધી. એમ જુદા જુદા સમયે પ્રગટ ગુરુહરિ આપણને શું આજ્ઞા આપે છે અને એનું અનુસંધાન, એટલે એ વાતને મન પર લેવી પડે, એમાં મન પરોવવું પડે. જેમ પહેરવામાં, ઓઢવામાં, ખાવામાં, પીવામાં, પૈસા કમાવામાં અને પૈસા વાપરવામાં જેમ આપણી વૃત્તિઓ, આપણું મન જોડાય છે, એમ ગુરુનું વચન, આજ્ઞા પાલનમાં આપણું મન જોડાવવું પડે. તું બક બક, હમ સુન સુન, એક કાનેથી સાંભળ્યું બીજે કાનેથી નીકળી ગયું, એમાં કાંઈ દૈવત આવે નહીં, એમાં કાંઈ ફળ પ્રાપ્ત થાય. જીવનનું પરિવર્તન કરવું હોય, સ્વાભાવિક પ્રકૃતિઓ, સ્વભાવનું પરિવર્તન કરવું હોય, તો આ વાતને મન પર લેવી પડે. અને મન પર લઈને, નહીં મારા ગુરુની આજ્ઞા છે, નહીં મારા ગુરુનો આદેશ છે, મારાથી મારા ગુરુ રાજી ન થાય, એવું કરી જ ન શકાય, એવું બોલી જ ન શકાય, એવું વિચારી જ ન શકાય, એને મનની અંદર મૂર્તિ ધારી. પણ આના માટે આપણે થોડા સજાગ થવું પડે. ચીલા ચાલુ વર્ષોથી ચાલ્યો આવતો સત્સંગ અને ચીલા ચાલુ થતા વ્રત ઉપવાસના બધા પર્વો, આ ચતુર્માસ શરૂ થાય છે, દેવપોળી, એકાદશી, ભગવાન હોઈ ગયા, આપણે હોઈ જવાનું, તમે આરામ કરો અને અમે આરામ કરીએ ચાર મહિના, પછી દિવાળીએ જોયું જશે. એમ પણ દેવપોળી કહેવાય. ગુરુ ગયા ગોકુળ અને વાહે થઈ ગઈ મોકુળ. કોઈ જોનાર નથી, કોઈ 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 કહેનાર નથી, કોઈ ટોકનાર નથી, તો આપણે ઠીક લાગે એમ કરો ને. તો એ મનમુખી જીવન કહેવાય. ગુરુમુખી જીવન કરવું હોય તો ગુરુની આજ્ઞાનું અનુસંધાન, અને આજ્ઞા એ જ મૂર્તિ. એવું પણ સ્વામિનારાયણ ભગવાને એક વચનામૃતમાં કીધું છે કે આજ્ઞા ભેળી મૂર્તિ ચાલી આવે છે. અમારી આજ્ઞાથી તમે જ્યાં જશો ત્યાં અમે તમારી ભેળા હોઈશું, તમારી આગળ આગળ હોઈશું, તમારી સર્વ પ્રકારે રક્ષા કરશું. પણ મને મૂકીને, મને ભૂલીને તો પછી ભટકશો, ભૂલા પડી જશો આ સંસારમાં, આ ભવાટવીમાં ક્યાં રખડી જશો કોઈ ભાવ નહીં પૂછે. માટે થોડી જાગ્રતતા ચતુર્માસમાં આવે એટલે ચતુર્માસ છે. ભારતીય સંસ્કૃતિમાં ચતુર્માસ એ વિશેષ ભજન ભક્તિ તપ અને વ્રત કરવાનું પર્વ છે. એટલે શ્રાવણ મહિનો ને આ વર્ષે તો પાછો અધિક માસ પણ આવે છે. આસો મહિનો અધિક માસ છે. ઘણા બધા પર્વો ઉજવાશે. આ ગુરુ પૂર્ણિમા આવશે, પછી રક્ષાબંધન આવશે, પછી કૃષ્ણ જન્માષ્ટમી આવશે, કેટલા બધા પર્વો આવશે. અને બધા વ્રત ઉત્સવના જ પર્વો છે. એટલે પહેરવા ઓઢવાના, ખાવા પીવાના, નાચવા કૂદવાના પર્વો નથી, અંતર અભિમુખ થવાના પર્વો છે. કે હું કેટલો ગુરુનો થયો, હું કેટલો પ્રભુનો થયો, મેં કેટલી ગુરુની આજ્ઞાનું પાલન કર્યું, ક્યાં ચૂક થઈ ગઈ, તો એનો પશ્ચાતાપ કરીએ, પરિતાપ કરીએ, પાછા વળીએ. ઘડી પાછા વળીને પોતાની વૃત્તિઓને પાછી વાળવાનો પ્રયત્ન કરીએ. સૌને અમારા બ્રહ્મજ્યોતિ પરિવારના સંત મંડળના ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ.